પેજ નંબર 27 છેલ્લી પેરેગ્રાફ. પહેલી વાત તો એ નવાઈની છે કે શિષ્યે જે પ્રશ્ન પૂછ્યો એ ભૌતિક છે. ગુરુદેવ જે જવાબ આપે છે તે ભૌતિક લેવલથી નથી આપતા, બીજી રીતે આપે છે. જેમ શારીરિક અને માનસિક ભૂમિકા છે તેમ ચૈતસિક ભૂમિકા પણ છે. શરીર મન અને બુદ્ધિની પેલી પાર રહેલો જે આત્મા તેની ભૂમિકા ઉપરથી જે વાત થાય તેને ચૈતસિક ભૂમિકા કહે છે. અને ચૈતસિક ભૂમિકા ઉપરથી સદગુરુ વાત કરે છે કે શિષ્ય તો કહ્યું કે નથી દ્રષ્ટિમાં આવતું, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, દેખ નથી વસેલું. આના જવાબમાં સદગુરુ એમ નથી કહેતા કે અમે કહીએ છીએ તેથી તું માન. સાધક પોતાના જીવનમાં આ વસ્તુને સ્પષ્ટ નથી કરી શકતો, તેનું આંતરિક અને મહત્વનું કારણ સદગુરુ જાણે છે. ફરી સમજવા કોશિશ કરજો, સ્પષ્ટ કરજો કે આ પ્રશ્ન માન્યતાનો કે ગેરસમજણનો નથી, આ પ્રશ્ન આંતરિક ચેતનાનો છે. જેમ નશાખોર માણસો નશીલી ચીજ જેવી કે ભાંગ પીવી, ગાંજો પીવો વગેરે વાપરે છે, આવી ચીજ કોઈ સુપ્રીમ કોર્ટનો વકીલ પીવે તો શું થાય? બુદ્ધિ એની એ છે, સામર્થ્ય એનું એ છે, એ બદલાણો નથી, પણ કંઈક ગરબડ થઈ છે. તેનામાં કંઈક એવું તત્વ દાખલ થયું કે તેની બુદ્ધિ અને મન ડિસ્ટર્બ થયા. માણસ મદિરાપાનથી થકી જાય છે અને હવે જે કરશે તે છાકમાં આવીને કરશે, મદિરાની સત્તા તળે કરશે. બીજું લોકો કહે કે મગનલાલની ચા સ્ફૂર્તિ તાજગી અને નશો આપે છે. અંદર નશીલી ચીજ ગયા પછી મદિરાપાન કર્યા પછી જેમ એનો કાબુ રહેતો નથી, એ બેહોશ થાય છે અને પછી જે કંઈ પણ કરે છે તે બેહોશીમાં કરે છે. તેમ તમે એને સમજવા જાઓ તો એ નહીં સમજે. ખિસ્સામાં એક પણ પૈસો ન હોય તો કહેશે કે હું ધીરુભાઈ અંબાણી છું. એ બોલે છે કે જોશમાં બોલે છે, ગાન પણ છે. જબલપુરની પાગલ હોસ્પિટલમાં જવાહરલાલજી જોવા ગયા. એક રૂપાવાળો દેખાવાળો મજાનો છોકરો હતો. જવાહરલાલજી કહે કે આને તમે અન્યાય કરતા હો તેવું લાગે છે, આ ગાંડો ન હોઈ શકે. જેલવાળા કહે, સાહેબ તમે ઉપાધિ બોલશો નહીં, એ ગાંડો છે, તમે જોઈને નીકળી જાઓ. જવાહરલાલજીએ તેની સાથે ઇંગ્લિશમાં વાત કરી, તેણે કડકડાટ જવાબ આપ્યો. જેલરે તેમને કાનમાં કહ્યું કે તે પોતાને જવાહરલાલ નહેરુ સમજે છે, સાહેબ તમે તેને કહો કે હું જવાહરલાલ નહેરુ છું તો તમને અમને જોવાની મજા આવશે. અને જવાહરલાલે કહ્યું કે હું જવાહરલાલ નહેરુ વડાપ્રધાન છું, તો તે તરત મારવા દોડ્યો અને બોલ્યો, નોનસેન્સ, ગેટ આઉટ. એ નોર્મલ ન હતો. મદિરાપાન અને નશીલી ચીજથી ગાંડ પણ આવે અને એ ગાંડ પણ લાંબુ ચાલે, તેમ એનાથી પણ લાંબુ ચાલે તેવું ગાંડ પણ મોહની મદિરાથી આવે. એ અર્થમાં આપણે બધા ગાંડા છીએ.
બીજો ચારિત્રમો. જ્યારે દર્શનમો અંદર કામ કરે છે ત્યારે સત્ય યથાર્થ અને પરમાર્થિક છે તેનો તે રૂપે સ્વીકાર કરવા દેતો નથી. આપણે દેહ વગરના નથી, અનંત કાળથી આપણે પરિભ્રમણ કરી રહ્યા છીએ અને ત્યાં બધે જ આપણે દેહમાં હતા. અનંત દેહ છોડીને આ દેહમાં આવ્યા છીએ. આ દેહમાંથી આત્મા જાય છે અને મૃત્યુ થયું એમ કહેવાય છે, અને બીજા દેહમાં આત્મા જાય એટલે ત્યાં જન્મ થયો એમ કહેવાય છે. આત્મા અને કર્મનો સંયોગ અનાદિથી છે અને કર્મ સંયોગના કારણે તે કર્મના પરિણામ કે ફળ ભોગવવા પડે છે અને તે ફળ શરીર મળે તો જ ભોગવાય. કર્મને ભોગવવાનું સ્થાન શરીર છે. સુખ અને દુઃખ દેહ દ્વારા ભોગવાય, તે મીડિયા છે, તે માધ્યમ છે. આત્મા જે દેહમાં જાય ત્યારે તે દેહ સાથે પરિચય થાય છે. આમ જન્મો જન્મ સતત દેહનો જ પરિચય રહેવાથી હું પોતે દેહ છું તેવી ભ્રાંતિ અથવા ભ્રમણ દ્રઢ થાય છે, તેને દેહાધ્યાસ.
દેહ એક ઇન્દ્રિયમાં, બે ઇન્દ્રિય, બે ઇન્દ્રિયાદિમાં અને પંચેન્દ્રિયમાં પણ છે. મોક્ષ ન પામે ત્યાં સુધી જીવ શરીરમાં જ જડાયેલો રહે છે. દેહ મનુષ્ય પાસે, દેવ પાસે, નારકી અને તિર્યંચો પાસે છે, વનસ્પતિ પાસે પણ છે. અલગ અલગ શરીર, જેમ કે મચ્છર, કીડી, હાથી વગેરે, કેટલી બધી વિશાળ સૃષ્ટિ છે. દરેકના શરીર જુદા જુદા હોય છે. ચોમાસામાં જીવાત થાય છે, જાત જાતના શરીર જોવા મળે છે. થોડા કલાકો માટે, થોડી મિનિટો માટે આગમન પછી વિગમન થાય છે. આવી લાખો શરીરની અવસ્થા થાય છે અને એ બધાના ચૈતન્યની હાજરી છે. આ ચૈતન્ય એટલે આત્મા. જે શરીરમાં જાય ત્યાં પહેલા શરીર સાથે સંબંધ થાય, તે સંબંધ થયા પછી પરિચય થાય, પછી ધીમે ધીમે હું શરીર છું તેવી ભ્રમણા થાય અને આ ભ્રમણા દ્રઢ થાય, તેને કહેવાય છે દેહાધ્યાસ. આ સદગુરુની સમાધાન કરવાની રીત જુઓ. તેઓ એમ નથી કહેતા કે આંખથી આત્મા ન થાય, તેઓ એમ નથી કહેતા રૂપથી ન દેખાય. તારી ભૂલ થાય છે, તારી સમજ ગમે તેવી હોય, તું વિદ્વાન હોય કે પંડિત હોય, પણ બધાને દેહાધ્યાસ પીડા આપે છે.
દેહાધ્યાસ એટલે અત્યંત મહત્વનો શબ્દ છે. દેહાધ્યાસ એટલે દેહ એટલે જ હું, એ પ્રકારની માન્યતા સમજ, એ પ્રકારની ભ્રાંતિ, એ પ્રકારની ભ્રમણા. આજે પણ નાના મોટા સ્વરૂપમાં આપણે ભ્રમણામાં જ જીવીએ છીએ. હું મજાકમાં કહું છું કે તમારું નામ કાંતિલાલ હોય અને નીચેથી કોઈ બોલાવે કે ઓ સચ્ચિદાનંદ સ્વરૂપ, ઓ ભગવાન આત્મા, તો તમે નહીં સમજો. પણ એમ કહીશ કે ઓ કાંતિભાઈ, તો તમે દોડતા આવશો. કાંતિલાલના દેહ સાથે કાંતિલાલને અભ્યાસ થયો છે. સવાલ બુદ્ધિનો નથી, સવાલ વિચાર કે માન્યતાનો નથી. તમે લાખ દલીલ કરો, પણ દેહાધ્યાસ જો હશે તો તમે દેહ અને આત્મા જુદા પાડી નહીં શકો. દેહાધ્યાસનું કારણ દર્શન મોહ. આપણી શેરીમાં જાત જાતના ઢોર એટલે ગાય, બકરી, કૂતરો વગેરે હોય. તમે રોટલી લઈને આવો અને તું તું એમ બોલો તો કૂતરું ઉઠે, તેને પણ દેહાધ્યાસ છે, એટલે કૂતરો છે. અને તમે ગાય 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 કહેશો તો ગાય જ ઊભી થશે, કૂતરું ઊભું નહીં થાય. કારણ કે તેનામાં સમજણ છે કે હું ગાય છું. જેમ તેમને દેહ સાથે તાદમ્ય છે, તેમ આપણને પણ દેહ સાથે તાદમ્ય છે. આ દેહાધ્યાસ માટે ત્રણ શબ્દો છે: દેહાત્મ બુદ્ધિ, ચિત્ત જડ ગ્રંથિ અને દેહાધ્યાસ. દેહ તે જ હું એ પ્રકારનો અભ્યાસ એટલે દેહાધ્યાસ, અથવા દેહ એ જ આત્મા એ પ્રકારની બુદ્ધિ, તેને કહેવાય છે દેહાત્મ બુદ્ધિ. ચિત્ત એટલે ચૈતન્ય અને જડ એટલે શરીર, એ બંને એક જ છે, તે પ્રકારની ગાંઠ તેને કહેવાય છે ચિત્ત જડ ગ્રંથિ.
દેહ સાથે સંબંધ અનાદિનો છે. દેહ બદલાશે. તમારે દેહને જે પ્રમાણે સાચો હોય તે પ્રમાણે સાચવજો. અમારી ના નથી, પણ લખી રાખજો કે આ દેહ પણ અહીં મૂકીને જવાનું છે. કબીરજી કહે છે, બાલ જલે જેસે ઘાસ કી પોલી, હાડ જલે જેસે લકડી કી મોલી. દેહ છૂટે તે પહેલા આપણે તેની સાથે 60 કે 70 વર્ષ જે રહ્યા ત્યાં સુધી ઘૂંટ્યા કર્યું કે આ દેહ તે હું. આ ઘૂંટેલું સાથે આવશે પણ શરીર સાથે નહીં આવે. જે સાથે આવે છે તેને કહેવાય છે દેહાધ્યાસ. કંટાળો આવે તો પણ કંટાળશો નહીં, આનો ઉકેલ કરવો જ પડશે. આપણો દેહ સાથે સતત સંબંધ છે અને સંસારમાં દેહ વગરની કોઈ અવસ્થા નથી. દેહ તે હું તે ધીમે ધીમે સતત ઘૂંટાયા કરે છે. એમાંથી જે રસાયણ તૈયાર થાય છે તેને કહેવાય છે દેહાધ્યાસ. આવો દેહાધ્યાસ હોવાને કારણે, હે શિષ્ય, તમે આત્મા દેહના શબ્દ આત્મા દેહના જેવો ભાષ્યો છે, પણ બંને જુદા છે. આત્મા દેહ જેવો ભાષ્યો કોના કારણે? દેહાધ્યાસને કારણે, પણ તે બંને ભિન્ન છે એમ જ્ઞાનીઓ નો અનુભવ છે. દેહાધ્યાસને કારણે શરીર તે હું એમ તું ઘૂંટતો આવ્યો છે અને અમે પણ ઘૂંટ્યું હતું. હું શરીર, હું શરીર, તને દર્શન મોહનો નાશ છે તેમ આ નશો તમને પણ હતો, પરંતુ આજે અમારો નશો ઉતરી ગયો છે. જ્ઞાની પુરુષો તેને કહેવાય છે કે જેને દર્શન મોહનો નશો ઉતરી ગયો છે. નશો ઉતરી જવાના કારણે દેહ અને આત્મા જુદા જુદા છે, તેમ બંનેના પ્રગટ લક્ષણ થયું છે. જળ અને ચૈતન્યના લક્ષણો અલગ અલગ છે. કૃપાઉદેવ કહે છે કે જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. જળ અને ચેતન બંને સ્વતંત્ર છે. માટે હે શિષ્ય, દેહાદાસને કારણે તને ભાસ થયો છે કે આત્મા દેહ સમાન છે, પરંતુ બંને જુદા જ છે. આટલી વાત સાંભળી શિષ્યના મુખ ઉપર આનંદ આવ્યો નહીં. સદગુરુ આંખો મીચીને બોલતા નથી, એ તેના હાવભાવ જોતા હોય છે કે શિષ્યની આંખમાં ચમક આવી. તેને આ વાત ગમી, તેને કંઈક ઉલ્લાસ આવ્યો. કદાચ ચમક કે ઉલ્લાસ ન દેખાય તો તેમને થશે કે આને ગળે હજુ વાત ઉતરી નથી. સદગુરુ ફરીથી કહે છે, ભાષ્યો દેહાધાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે જેમ અશી અને મ્યાન.
પુનરાવૃત્તિ કરીને કહે છે કે જેમ અસી ને મ્યાન એટલે તલવાર અને તલવાર રાખવાનું સાધન જુદા છે, તેમ દેહ અને આત્મા જુદા છે. તલવારને મ્યાનમાં મૂકવાની છે, તેથી મ્યાનનો આકાર તલવાર જેવો હોવો જોઈએ, તલવાર જેવો જોઈએ. તલવારને મ્યાનમાં મૂકવામાં આવે છે. મ્યાન એ તલવારને મૂકવાની જગ્યા છે. મ્યાનમાં તલવાર રહે છે, છતાં મ્યાન પણ જુદું અને તલવાર પણ જુદી. તેમ શરીરમાં આત્મા રહે છે, પણ શરીર અને આત્મા જુદા છે. કેરીમાં રસ રહે છે, પણ રસ અને છોતરા જુદા છે. આ તો બધી કુદરતની વ્યવસ્થા છે. કેરી ઝાડ ઉપર લટકતી હોય ત્યારે રસ અને છોતરા એક મેક લાગે છે, પણ બંને જુદા છે. કેરી પર ભૂતનું પેકિંગ છે, તેથી રસ બહાર નીકળતો નથી. કેરીમાં રસ છે અને તે કેરીથી જુદું પડી શકે છે. કાચલીમાં નાળિયેર તેનાથી જુદું છે, માટે કાચલી અને નાળિયેર જુદા થઈ શકે છે. તેમ દેહ અને આત્મા એક નથી, બંને જુદા થઈ શકે છે. આ પાયાની વાત છે, આ તો પાયો છે. જ્યારે દેહાદ્યાસ છૂટશે ત્યારે શરૂઆત થશે. આત્મસ્થિતિમાં છેલ્લી ગાથા આવશે કે છૂટે દેહાદ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મર્મ. ભાગવતમાં વ્યાસજીએ ગાથા આપી છે, તેનો ઉલ્લેખ પરમ કૃપાળુ દેવે કર્યો છે.
પ્રારંભ કરે છે શિષ્યની જે આશંકા છે, પેલા પદની આશંકા છે, આત્મા છે કે નહીં. આત્મા એક સ્વતંત્ર પદાર્થ છે, એક વસ્તુ છે, એનું હોવાપણું છે. આ હોવાપણું આત્મા અરૂપી છે, અમૂર્ત છે અને અદ્રશ્ય છે, એટલે લક્ષમાં આવતું નથી. ઇન્દ્રિયોની સહાયતાથી તે આત્મા જણાતો નથી, દેખાતો નથી, ઓળખાતો નથી. શિષ્યને પોતાની પાસે જે શરીર અને શરીરની ઇન્દ્રિયોનું સાધન છે, જ્ઞાનની બધી ઇન્દ્રિયો છે, એવી પાંચ ઇન્દ્રિયો છે, પણ એકે ઇન્દ્રિયોથી આ આત્મ સ્વરૂપ એને લક્ષમાં આવતું નથી, પકડાતું નથી. જ્ઞાની ભગવંત એને સમાધાન આપે છે, દલીલ નથી કરતા, તર્ક નથી કરતા, સમાધાન આપે છે. સમાધાન એ કહે છે કે તને એ જણાય જ છે, બરોબર છે, કારણ કે તારો દેહાધ્યાસ એટલો બધો છે કે તને આત્મા પણ દેહ જેવો જ જણાય છે. હકીકતમાં તું આત્મા જ છો, દેહમાં આત્મા જ છે, પણ તને જણાતો ન હોવાનું કારણ શું છે? દેહાધ્યાસ. આ દેહાધ્યાસ છે એ શું છે? દેહ સાથેની ભ્રમણા છે, મિથ્યા માન્યતા છે. એ અત્યાર સુધી દેહને ધારણ કરે છે, જન્મો જન્મથી એને સંયોગ શેનો છે? દેહનો. જે જે દેહ ધારણ કર્યા છે તે દેહમાં એને એકત્વ બુદ્ધિ છે, મિથ્યાત્વ બુદ્ધિ છે, અને એને કારણે થઈને એને દેહથી ભિન્ન પોતે હોય અથવા પોતાનું સ્વરૂપ હોય એવી વાત બેસતી નથી. એટલે કે છે અહીંયા ભાઈ, પેલા દેહાધ્યાસને સમજી લ્યો. આ ભૂમિકા સરસ સમજાવે છે કે શારીરિક અને માનસિક ભૂમિકા છે એમ જીવની એક ચૈતસિક ભૂમિકા છે. અને જ્યારે મન બુદ્ધિથી ઉપરની વાત થાય અને લક્ષમાં આવે એ ચેતનાની ભૂમિકા છે. આવી ચેતનાની ભૂમિકા ઉપરથી સદગુરુ સમાધાન આપે છે કે ભાઈ, નશો કરવામાં આવે તો આ માણસ દેહને પણ ભૂલી જાય, નશાનું જોર ચડે તો એને પોતે કોણ છું એવું દેહભાન પણ નથી રહેતું. જે કહે છે કે હું દેહ જ છું, જુઓ દેખાય છે, આ પાંચ ઇન્દ્રિયો છે, આ હું બધું કરી શકું છું વગેરે, એવા દેહનું ભાન સતત જેનો દેહાધ્યાસ છે એને પણ નશો થાય તો દેહનું ભાન રહેતું નથી. ગમે ત્યાં ગબડતો હોય, ગમે ત્યાં ચાલે, એનું ખાવા પીવાનું, પહેરવા ઓઢવાનું, બોલવા ચાલવાનું કોઈ સુસંગત ન હોય, કેમ કે એને પોતાના દેહનું, પોતે દેહ તરીકે કોણ છે એનું પણ ભાન નથી. એટલે પાગલપણામાં છે. બીજી રીતે કહીએ તો બેહોશ છે, હોશપણું એનામાં નથી. હોશપણું એટલે પોતાના હોવાપણાનું ભાન એ નથી એનામાં, ક્યારે નથી. અને નશો ઉતરી જાય તો પાછો બરોબર છે, તો એને પોતાનું શરીરનું જે વ્યક્તિત્વ છે એનું કઈ પછી પ્રશ્ન નથી, એ ત્યારે તરત જ એ પ્રમાણે બધો વ્યવહાર કરે છે. એમ અહીંયા કહે છે કે ભાઈ, તને આ દર્શન મોહનો એક નશો છે. દર્શન મોહનો નશો છે, અનાદિથી આ પૂતગળના દેહ સાથે તારી એકરૂપતા થઈ છે. જેમ મદિરા ચીજથી ગાંડ પણ આવે છે, એમ આ મોહનીય મદિરાથી તને ઉત્પન્ન થયેલું આ બેહોશી છે. અંદર દર્શન મોહ કામ કરે છે, અને દર્શન મોહ કામ કરે છે એટલે તને અંદર રહેલી બીજી ચીજ ચૈતન્ય છે, જે જ્ઞાન સ્વરૂપ છે, એ તને ભાસતો નથી. દેહાધ્યાસ છે એટલે તને આત્માની જ્યારે વાત થઈ છે, વિચાર્યું છે તે, ત્યારે તને આત્મા દેહ જેવો જ લાગે. એટલે દેહાધ્યાસની અંદર તું આત્માની વાત કરે છે. જન્મો જન્મ સતત દેહનો પરિચય હોવાથી આ ભ્રાંતિ અને ભ્રમણા દ્રઢ થઈ છે, અને દેહાધ્યાસ કહેવાય છે. પહેલી વાત જો સમજાઈ જાય, સદગુરુએ સમાધાન આપ્યું છે, પછી જુદા જુદા તર્ક આપે છે, વિચારવાના દલીલો આપે છે સમજવા માટે. પણ પેલી ચૈતસિક ભૂમિકા ઉપર જો વાત બેસે, ચૈતસિક ભૂમિકા એ છે કે જો મન બુદ્ધિ ઉપર તો જેના સંગાથે તું છો એની સાથે એટલો બધો તારો નશો છે કે તને બીજી વસ્તુ પણ તું છો એ પકડાતું. પેલી ભ્રાંતિ એટલી બધી દ્રઢ થઈ ગઈ છે, જેમ આપણે જેને કહીએ કે નશા વાળા માણસને નશો કર્યા પછી પોતાનું વાસ્તવિક જે સ્વરૂપ છે એ પણ ભાનમાં આવતું નથી, એમ તને આ દર્શન મોહનો નશો છે. એ ચૈતસિક ભૂમિકા ઉપર છે. ચિત્તમાં એ ગ્રંથિ છે, અને એ કર્મના કારણે છે. કર્મથી તને આ સમજાયું છે મિથ્યાત્વ જે છે તે, અજ્ઞાન તારું છે કે પુદ્ગલ સાથેની એકરૂપતા કરવાથી પુદ્ગલનો દેહ તે જ હું છું અને એ દેહ સિવાય મારું કોઈ અસ્તિત્વ નથી. એટલી બધી ભ્રાંતિ છે, એટલી બધી ભ્રમણા છે કે જેથી કરીને નશાખોર માણસને જેવી નશાની ચિત્ત સ્થિતિ હોય એવી ચિત્તની સ્થિતિ આ જીવની છે. તો આપણે અત્યારે એક શબ્દ પ્રયોગ મૂક્યો, ઉદાહરણ આપ્યું જેલનું, પંડિત નહેરુનું આપ્યું, પેલો પાગલ નશાખોર છે, એ પોતાને પ્રાઇમ મિનિસ્ટર માને છે. હવે એની માન્યતા દૂર થતી નથી, એ ગંડપણમાં છે, વહેમમાં છે, ભ્રાંતિમાં છે, ભ્રમણામાં છે. એ ભ્રમણા નહીં જાય, એનો દર્શન દર્શનનો ખતમ નહીં થાય ત્યાં સુધી એની માન્યતામાં જ રહેવાનું, અને ત્યાં સુધી એનું બધું બિહેવિયર અસંગત હશે, વિસંગત હશે. એથી લોકો એને પાગલ કહે છે અને પાગલ કહીને એને જુદો રાખવામાં આવે છે, કારણ કે ગમે તેવા તોફાનો એ કરી શકે છે. એમ અહીંયા આપણને થયું છે દર્શન મોહનો નશો છે. દર્શન મોહનો નશો દેહ તેજ હોય, મિથ્યાત્મની ઘણી વ્યાખ્યા જ્ઞાનીઓએ કરી છે, પણ પેલી વ્યાખ્યા દેહમાં આત્મબુદ્ધિ તે મિથ્યા. આત્મામાં દેહ બુદ્ધિ તે મિથ્યા. દેહ તેજ હું, આ દેહથી કશું કંઈ નથી. આ એટલી બધી મોટી ભ્રાંતિ છે કે ખરેખર કંઈક છે દેહ સિવાય, તો જ દેહ છે, નહીં તો દેહ નથી. જો જીવ હવે ચૈતસિક ભૂમિકા ઉપર વિચારે તો એ વિચારે એટલું કે આ તો સાવ ઉલટું છે, તદ્દન વિપરીત છે, તદ્દન જૂઠ છે, તદ્દન ભ્રમણા છે કે કંઈક છે માટે જ આ દેહ છે. દેહની ક્રિયા છે, દેહની પ્રવૃત્તિ છે, શેના કારણે છે? આ દેહ હોય તો નથી, પણ દેહ સિવાય કંઈક છે. જો આ ચૈતસિક ભૂમિકા ઉપર વિચાર કરે, જરા નશામાંથી બહાર આવીને વિચાર કરે, થોડું અજ્ઞાનનો જે નશો છે એ છોડીને, આપણને આપણું અજ્ઞાન હોવા છતાં એ જ્ઞાન છે, હું સમજું છું, મારી સમજણ છે, અમે જાણીએ છીએ, અમને બધી ખબર પડે છે, આ આપણે નશામાં બોલીએ છીએ, ખરેખર કંઈ ખબર પડતી. જ્ઞાનીની સામે તો આપણે મૂર્ખાઓ છીએ, કેમ કે એ સમજે, આપણે જે કંઈ ચેણચણા કરીએ જ્ઞાની સમજે કે આત્મા હોવા છતાં જાણતો નથી કે પોતે આત્મા છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અને આ શું મહેંડો જેમ ફાવે તેમ તોફાન કરે છે, ચારિત્ર મોહના તોફાન આપણા કઈ જેવા તેવા નથી. કારણ કે આપણને દર્શન મોહનો નશો છે ત્યાં સુધી ચારિત્ર મોહના તોફાન ચાલ્યા કરશે. મને આ જોઈએ, મને આ ન જોઈએ, મને ફાવે, મને ન ફાવે, હું આમ કરું, હું આમ કરી શકું, હું આમ ન કરું, કેટલા પ્રકારના આપણા વિકલ્પોની બધી સ્થિતિ એ દર્શન મોહને કારણે છે. જો હું આત્મા છું એ હજી વિચાર પછી આવે, પેલા આ હું દેહ સિવાય પણ કંઈક છું, સૂક્ષ્મતા એ વિચારે છે, ચિત્તની ભૂમિકા ઉપર વિચારે, મનની ભૂમિકા ઉપર નહીં, બુદ્ધિની ભૂમિકા ઉપર નહીં. કેમ કે જ્યાં તર્કની ભૂમિકા છે ત્યાં પુરાવા ઉપર જશે, અને બધા પુરાવા દાર્શનિક પુરાવા જોઈએ. ચૈતસિક ભૂમિકા ઉપર જશે ત્યારે જ્ઞાન શક્તિ ઉપર જીવ વિચાર કરશે, જળ શક્તિ ઉપર નહીં. અને જ્ઞાન શક્તિ ઉપર જ્યારે વિચાર કરશે ત્યારે અનુભવના આધાર ઉપર વિચાર કરે, ત્યારે કોઈ દાર્શનિક પુરાવાની, કોઈ જડ પુરાવાની એને આવશ્યકતા રહેતી, એને ત્યારે પોતાની અનુભૂતિ થાય છે, અનુભવ થાય છે કંઈક છે. એટલે જન્મોજન્મ સતત દેહનો પરિચય રહેવાથી હું પોતે દેહ જ છું અને દેહ સિવાય કંઈ નથી, આવી જે ભ્રાંતિ અને ભ્રમણા એને જ્ઞાની કહે છે દેહાધ્યાસ. આ દેહ એને પ્રત્યેક અવસ્થામાં પ્રાપ્ત થયો છે, એકેન્દ્રિય થી પંચેન્દ્રિય સુધીની યાત્રા કરી છે, પણ પ્રત્યેક યાત્રામાં એને દેહનો સંયોગ તો છે જ. એને ચાર ગતિમાં યાત્રા કરે છે, મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકી, એમાં પણ એને દેહનો સંયોગ તો છે જ. અને આ દેહ જેવી યોનિ ધારણ કરી છે એવો એને દેહ પ્રાપ્ત થયો છે. નાના જંતુ કીટ પતંગથી માંડી અને મહાકાય હાથી ડાયનાસોર સુધીની એની અવસ્થામાં, કે મોટા મોટા દેવોની અંદર વિકુરવી શકાય એવા રૂપ ધારણ કરી શકાય, એમાં પણ એની પાસે શક્તિ દેહની જ છે. એ દેહથી જ એ બધું કરે છે. પણ આવા લાખો શરીર એને પ્રાપ્ત કર્યા, પણ એ લાખો શરીરની પ્રવૃત્તિ પાછળ અસ્તિત્વ ચૈતન્યનું છે. જો ચૈતન્યનું અસ્તિત્વ ન હોય તો આ એક પણ દેહની એક પણ પ્રવૃત્તિ સંભવિત થઈ શકે નહીં. હવે લાખો દેહ છે એ જૂઠ છે, એ ભ્રાંતિ છે, એ હું છું એ માન્યતા ખોટી છે. કારણ કે કેટલા ધારણ કર્યા અને કેટલા ગયા, અને પ્રત્યેકની અંદરની ક્રિયા જુદી, તિર્યંચના જીવોની ક્રિયા જુદી, દેવગતિના જીવોની ક્રિયા જુદી, નારકીના જીવોની ક્રિયા જુદી, મનુષ્ય ગતિના ક્રિયોની જુદા ક્રિયા જુદી. આ દેહ ક્રિયા કરે છે એની પાછળ તત્વ તો એક જ. કોઈ ચૈતન્ય, કોઈ અજ્ઞાત તત્વ જે જાણવામાં નથી, જે લક્ષમાં નથી, જે હજી એને વિચારવામાં આવતું નથી, એ તત્વ છે. અને એ વિચારે ત્યારે કે દેહથી પર કંઈક છે. આજે મારું તમામ જે પ્રવૃત્તિ ચાલે છે એ શરીરના કારણે ચાલે છે કે શરીરથી પર કોઈ ચીજ છે માટે ચાલે છે? આ દેશે વારંવાર આ વિચારવું પડે, કારણ કે દેહનો અભ્યાસ તોડવાનો છે. એવો સહજ થઈ ગયો છે, એટલો સહજ છે કે વગર વિચારે પણ હું શરીર જ છું. ઉદાહરણ આપ્યું છે કે તું સચ્ચિદાનંદ છો, છતાં નામ જો કાંતિલાલ હોય તો કોઈ તને સચ્ચિદાનંદ કહે તો તને કોઈ પોતાપણું લાગતું નથી કે આ મારી વાત થાય છે. તું ચૈતન્ય ઘન આત્મા છો તો કઈ મારી વાત થાય છે એવું હોય જેને ભાસતું નથી. એને જો કાંતિલાલ કહે કે ડાયા એ બહુ મજાના, તો બધું લાગે કે મારી વાત ચાલે છે, આ મને ઉદ્દેશીની વાત થાય છે, મારી પ્રશંસા છે, મારી ટીકા છે, વખાણ મારા થાય છે. એની સાથે એટલો બધો જોડાઈ જાય છે. આત્માની વાત આવે તો એટલું એને પોતાની આત્મીયતા ચૈતન્યની વાતમાં લાગતું નથી. આ દેહાધ્યાસ કહેવાય. ઊંઘની અંદર પણ કયો અવાજ સાંભળીને આપણી નિંદ્રા ઉડી જાય, પોતાના દેહરૂપી નામ. દેહરૂપી નામ એની સાથે, નામ અને રૂપ સાથે એટલી બધી તાદાત્મ્યતા આ જીવની છે, એને જ્ઞાનીઓ અધ્યાસ કહે છે. આ ભ્રમણાનું શ્રેષ્ઠ રૂપ છે, ઉત્કૃષ્ટ. જીવ બેહોશ થઈ જાય ને ત્યારે એને ભાનમાં લાવવા હોય, પછી જે બોલાવે તો શું રીતે બોલાવવો પડે? આત્મા તેને બોલાવવો પડે, નામ જ દેવું પડે. દવાખાનામાં હોય, ઓપરેશન થયું હોય અને એને પછી બેસુદ થયો હોય, પછી માનવા લાવવા માટે વારંવાર એને બોલાવવો પડે, એના નામથી જ બોલાવવો પડે. આ અધ્યાસ છે, આ દેહાધ્યાસ છે. એને નામથી બોલાવો તો એની અંદર સડવળાટ થાય છે. પણ એ સડવળાટ દેહનો થાય છે કે ચેતનનો થાય છે? ચૈતન્ય સ્થિતિને કારણે થાય છે ને, કે શરીરની સ્થિતિને કારણે થાય છે? ચૈતન્યની સ્થિતિ થાય છે. એ ચૈતન્યને પોતાના શરીર સાથે એકરૂપતા થઈ ગઈ છે, આને કહેવાય દેહાધ્યાસ. એટલો બધો દેહાધ્યાસ. એમાંથી જ્ઞાનીઓ કે છે કે આ દેહાધ્યાસ જો છૂટી જાય, હળવો થાય, મંદ થાય, અને દેહાધ્યાસ મંદ થાય તો એક વસ્તુ બને, જીવને એક બીજી શ્રદ્ધા આવે કે હું છું ને એ દેહ સિવાય પણ કંઈક છું. અને એ શ્રદ્ધા વધતી વધતી પછી એમ થાય કે જે છું એને કારણે છું, આ દેહને કારણે નથી. આ દેહ તો ગમે ત્યારે છૂટી જાય, આ દેહ ગમે ત્યારે તૂટી જાય, આ દેહ ગમે ત્યારે જીર્ણ શીર્ણ થાય, પણ હું તો છું. આમ ધીરે 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 એનામાં જુઓ આ ભ્રમણા તૂટતી જાય, તેમ સત્યની સાક્ષાત્કાર અનુભૂતિ થતી જાય એને. અને વિચાર વિના કોઈ દી ભ્રમણા તૂટે નહીં. બધી દ્રઢતા થઈ ગઈ છે. એને કહ્યું કે 3 ઇંચના જીવમાં પણ આ દ્રઢતા કેટલી બધી છે. પંચેન્દ્રિય સુધી પહોંચ્યો હોય તો આ થોડુંક એનામાં કઈ સમજ આવી છે તો પણ ગાય ગાય તરીકે અને કૂતરું કૂતરું તરીકે બિહેવ કરે છે. આ એનો દેહાધ્યાસ એટલો બધો છે. આ તાદાત્મ્ય વૃત્તિ છે, તાદાત્મ્ય ભાવ છે. એના માટે એક દેહાત્મ બુદ્ધિ, ચિત્ત, જડ, ગ્રંથિ અને દેહાધ્યાસ આ 3 શબ્દો મૂક્યા છે. દેહ એ જ આત્મા છે, આવી પ્રકારની બુદ્ધિ થઈ ગઈ છે એની દેહાત્મ બુદ્ધિ છે. અને ચિત્ત એટલે ચૈતન્ય, જડ એટલે શરીર, એ બંને એક જ છે, આવી એને ગાંઠ બંધાઈ ગઈ છે કે ચૈતન્ય અને જડ બંને જુદા છે. એટલે જ્ઞાનીએ બીજી ગાથા કીધી કે લક્ષણથી તો જુદો છે પણ ગુણથી પણ જુદો છે. ભાઈ અહીંયા તો એમ કહ્યું, તલવાર અને મ્યાજનું ઉદાહરણ આપ્યું અને લક્ષણમાં જડ અને ચેતનનું આપ્યું. કૃપાળુદેવે એક પદની રચના કરી છે કે જડતે જડ 3 કાળમાં ચેતન ચેતન, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. એનો જડતાનો સ્વભાવ અને એનો ચૈતન્ય સ્વભાવ છોડીને કોઈ પદાર્થ બંને સાથે હોવા છતાં, જન્મો જન્મથી સાથે હોવા છતાં, અનંત કાળથી સાથે હોવા છતાં, પોતે પોતાનો સ્વભાવ છોડી અને બીજામાં પરિવર્તન પામતો એક પણું પામે નહીં. 3 કાળ દ્વય ભાવ, આ દ્વય ભાવ છે. જૈન દર્શન આ દ્વય ભાવ ઉપર, દ્વૈત ઉપર ઉભું છે. જગતમાં 6 દ્રવ્યો છે, 5 દ્રવ્ય જડ છે, અજીવ છે, 1 જ દ્રવ્ય જીવ છે, એ ચેતન છે. આ દ્વૈત ભાવ છે, આ બંને જુદા જ છે. જગત ગમે તેટલા અનંતા અનંત વર્ષો યુગ જૂનો થાય તો પણ આ બંને દ્રવ્યમાં કોઈ દ્રવ્ય એકબીજામાં રૂપાંતરિત થતું નથી, પરિવર્તિત થતું નથી. જડતે જડ 3 કાળમાં, 3 કાળની અંદર એ જડ છે, ચેતન ચેતન જ છે. આ દ્વૈત પણ સમજવું પડે. આને કહેવાય છે ભેદ જ્ઞાન. દાર્શનિક ભાષામાં ભેદ જ્ઞાન કહે છે. ભેદ જ્ઞાન જ્યારે થાય, ભેદ એટલે શું, ક્યારે બે હોય તો ને, ભેદ જ્ઞાન ક્યારે થાય, બે હોય તો. એક જ વસ્તુમાં શું ભેદ જ્ઞાન કરવાનું છે, એક જ વસ્તુ છે, પદાર્થ છે, એમાં ભેદ જ્ઞાન શું કરવાનું છે. જ્યારે કોઈ બે ભાવ હોય તો કરવાનું હોય. એક જ વસ્તુની અંદર કોઈ ભેદ નથી હોતો. એ રીતે અહીંયા ભેદ જ્ઞાન જ્યારે જડ અને ચેતન સંયોગોમાં હોય, સાથે હોય, એક ક્ષેત્રમાં હોય, અવગાહીને રહેતા હોય, દૂધ પાણીની જેમ ભળી ગયા છે, લોખંડ અને અગ્નિની જેમ ભળી ગયા છે, છતાં જુદા છે, જુદા પડી શકે છે. અગ્નિના પ્રયોગે દૂધ દૂધ અને પાણી પાણી થઈ જાય છે, જળના પ્રયોગે લોખંડ લોખંડ અને અગ્નિ અગ્નિ રીતે પરમાણુ વયા જાય છે. જુદા બંને પડી શકે છે, એકત્વ લાગે તો પણ બંને તત્વ જુદા છે. આ જો એને ચૈતસિક ભૂમિકા ઉપર એ વિચાર કરે જ્યારે અને બુદ્ધિથી પર જાય, જ્યારે ઉપર જાય ત્યારે ચૈતસિક ભૂમિકા કહેવાય. બુદ્ધિ સુધી વિચાર કરે ત્યાં સુધી હજી જડની ભૂમિકામાં છે. મનની ભૂમિકા તો સાવ જડની છે, એથી ઉપર આવે, તર્કમાં આવે, વિવાદમાં આવે, તો એ હજી સેમી આપણે કહીએ એવી પ્રકારની અર્ધ ચૈતસિક ભૂમિકા થઈ. પણ બુદ્ધિથી પણ પર વિચાર કરે જેમાં તર્કને કોઈ સ્થાન જ નથી. સાહેબ, તર્કને સ્થાન નથી તો વિચાર કેવી રીતે કરવો? અનુભૂતિથી, અનુભવ પોતે કરતો જાય અને અનુભવ કરનાર અંદર. પૂર્વના સંસ્કારો જાગે છે, એ પૂર્વના સંસ્કારો શરીરના સંસ્કારો નથી, આત્માના સંસ્કારો છે. કૃપાળુદેવ ઉદાહરણ આપ્યું છે સર્પનું. ક્રોધાદી તરતમ્યતા સર્પાધિકની માય, પૂર્વ જન્મ સંસ્કાર તે. જીવ નિત્યતા ત્યાં, એ જીવના સંસ્કાર છે. એ સર્પ પૂર્વ જન્મની અંદર સર્પ નો હોય, બીજો જ કઈ હતો, પણ એનો સંસ્કાર દેહ નો સંસ્કાર નથી. દેહ તો જુદો હતો, જીવનો સંસ્કાર છે. એટલે આપણને જયારે કોઈને જોતા કઈ પ્રકારની ગ્રંથિ થાય છે, લાગણી થાય છે, અહીંયા ચૈતસિક ભૂમિકા છે. બુદ્ધિથી તો ખબર જ ના પડે કે મને કેમ આની સાથે આમ થાય છે, કે મામાને જોઉં છું ને મને કઈક અભાવની લાગણી થાય છે. આ ચૈતસિક ભૂમિકા ઉપર જવું પડે. કોઈ ઋણાનુબંધ એવા છે, કોઈ વેરની ભાવના જન્મો જન્મની ચાલી આવે છે, કોઈ રાગ દ્વેષના સંસ્કારો, અને આ જ આખો સંસ્કારથી ચાલતું આ જગત છે. મહત પ્રમાણમાં રાગ દ્વેષ જે આપણને થાય છે એ આપણા સંસ્કારો છે, જડ પદાર્થ સાથેના આપણા સંસ્કારો છે. કોઈને પૂર્વ જન્મમાં ખૂબ વૈરાગ્ય હોય અને દેહ છૂટી ગયો હોય તો એ જીવ સંસ્કાર વૈરાગ્યના લઈને આવ્યો છે, વિરતિના લઈને આવ્યો છે. તો આ જન્મની અંદર ગમે તેવા પ્રલોભનકારી પદાર્થો પ્રાપ્ત થાય તો પણ એને એના પ્રત્યે મોહ ન થાય, રાગ ન થાય. આપણે એમ થાય કે નાના ઉંમરમાં આને જુઓ તો ખરા, વૈરાગ્યની ધારા કેટલી પ્રબળ છે એને. આ બધી વસ્તુમાં સામાન્ય જીવોને રાગ થાય, દેખીતી પ્રલોભનકારી વસ્તુ હોય તો તરત જ એમાં થાય, એને ના થાય, એને વૈરાગ્ય. અને એટલા જ માટે આ જ્ઞાની પુરુષો જ્યારે નાની ઉંમરની અંદર એ સંયમ ધારણ કરે છે ત્યારે એને જગતના કોઈ પદાર્થ પ્રત્યેનો મોહ, આસક્તિ, લાલચ, પ્રલોભન કઈ હોતું નથી, કઈ હોતું નથી. એને સુવર્ણ રત્નો વગેરે બધું જોવા છતાં એને સ્વાભાવિક રીતે અંદરથી કોઈ આસક્તિ નથી, મોહ નથી. કેના સંસ્કાર છે? જીવના, પૂર્વના. એ જીવ ઉપર પડેલા સંસ્કાર છે. વૈરાગ્યના જે સંસ્કાર છે એ જીવના છે. પણ આપણી મુશ્કેલી એ છે કે આપણે ચૈતસિક ભૂમિકા ઉપર જવા. જો આત્મા અસ્તિત્વમાં આપણને બેસતું નથી, શ્રદ્ધા નથી આવતી, ચૈતસિક ભૂમિકા ઉપર જવા માટે આપણે તૈયાર નથી. આપણે તો જે દેખાય એને માનીએ, જે ચર્ચાથી સમજાય એને પકડીએ, જ્યાં દલીલ કામ કરે અહીંયા આપણે એને માની લઈએ, માન્યતા આપી દઈએ, ચૈતસિક ભૂમિકા ઉપર નહીં જઈએ. અને એક કારણ એ છે કે આ બધી ભૂમિકા જે દેહાધ્યાસની છે એનો આધાર દેહ છે, એટલે અહંકાર છે. જેને અહંકાર છે સ્વચ્છંદની ભૂમિકા જ છે. અહમની ભૂમિકા ઉપર, અભિમાનની ભૂમિકા ઉપર વિચારણા કરવા માંડીએ તો ક્યારે સૂક્ષ્મ તત્વ પકડાતું નથી. સૂક્ષ્મ તત્વ ન પકડાય, અહમની ભૂમિકા વાળાને ક્યારે ઝીણી વાત બેસે નહીં. જીવો સંસ્કાર લઈને જુદી જુદી યોની ગતિમાં જતા હોય છે આ જગતની, એ તો વિચિત્રતા છે. એટલે અહીંયા કહે છે જ્ઞાની પુરુષ આપણને સમજાવે છે એ પોતાના અનુભવથી. એટલે કહે છે અમે જે કંઈ કહીએ છીએ એ અમારો અનુભવ છે. અમે પણ માનતા હતા કે શરીર તે દેહ તે હું છું, પણ ભાઈ હવે તને જે આ લાગે છે એ તારો દેહાધ્યાસ છે, આ તારો નશો છે, આ તારી ભ્રાંતિ છે, આ તારી બ્રહ્મણા છે. ચૈતસિક ભૂમિકા ઉપર તું જા અને વિચાર કર તો દેહ છે એનું સજીવપણાનું કારણ પણ આ ચૈતન્ય છે. ચૈતન્યના અભાવમાં દેહની સ્થિતિ શું, જરા વિચાર કરો. આપણને આપણા સગાવાળાનો ખૂબ પ્રેમ હોય ને એનો આપણા પ્રત્યે પ્રેમ હોય, પણ આપણામાં ચૈતન્યના અભાવમાં આપણા દેહ પ્રત્યે કોને પ્રેમ થાય? કાચી મિનિટ એમાં કઈ વાર લાગતી. જ્ઞાનીએ ઉદય રત્ને જે લખ્યું છે કાઢો રે કાઢો, જાણે જન્મ્યો જ નહોતો. આટલું બધું એના ઉપર આવી ગયું છે કે જાણે આ જન્મ જ નથી, અને આની આપણા હાઈવે 70-80 વર્ષ રહ્યો છે, શું ઉતાવળ છે? તો કે ના ભાઈ, નુકસાન કરે બધું. તો આપણા પ્રત્યે એ વિચાર ચૈતસિક ભૂમિકામાં જ્યારે થાય ત્યારે એને પોતાના અસ્તિત્વનો એક અહેસાસ આવે કે ના કંઈક છે, કંઈક છે. આ પેલો અધ્યાસ તૂટવો જોઈએ. અને એ કે છે લક્ષણથી તૂટે. લક્ષણ પકડાઈ ગયા એટલે ખબર પડી ગયું કે શરીરના લક્ષણો જડ જ છે. ગમે તેવું શરીર સૌષ્ઠવ છે, રૂપાળું છે, સુઘટિત છે, બધું છે, પણ છતાં એનામાં ચૈતન્યના લક્ષણ, એનું લક્ષણ જડ છે. એટલે પેલી ગાથામાં કહ્યું કે તારો દેહાધ્યાસ જ્યારે તોડવો હોય તો તું દેહના લક્ષણ અને અમે જે આત્મા કહીએ છીએ એ આત્માના લક્ષણથી તું વિચાર કર. અને બંને પદાર્થની વિચારણા લક્ષણથી જો થશે તો ચોક્કસ આ બંને તારી ભ્રાંતિ તૂટી જશે. દેહમાં આત્મબુદ્ધિ છે એ પણ છૂટી જશે, આત્મામાં દેહ બુદ્ધિ છે એ પણ નીકળી જશે, અને બંને જુદા જુદા લાગશે. બંને દ્રવ્ય નિજ નિજ રૂપે, અરે આ તો બંને છે, હું તો બંને છું. દેહાધ્યાસમાંથી આ ભૂમિકા ઉપર આવી ગયો. દેહાધ્યાસમાં આત્મા તે પણ દેહ અને દેહ તે પણ આત્મા, એમાંથી આવી ગયો કે ના આ દેહ પણ છું અને આત્મા પણ છું. હવે એથી આગળ ચાલ્યો તો ખ્યાલ આવ્યો કે આ તો જડ છું, આ તો નાશવંત છે, આ તો ક્ષણભંગુર છે, આનો તો કઈ અર્થ જ નથી જો આત્મા નથી તો. તો દેહનું મહત્વ શેના આધાર ઉપર આવ્યું? આત્માના. આત્માનું મહત્વ દેહના આધાર ઉપર તૂટી ગયું. કે આ દેહ નહીં હોય તો અંદર કહે છે કે આ દેહ નહીં હોય તો અનંતકાળ તો કાઢ્યો તે. અનેક પ્રકારના દેહ તો મળી દેશે. કૃપાળુ દેવે કાવીઠામાં સ્કૂલના બાળકોને સમજાવતા હતા કે હાથમાં બે લોટા હોય, એક ઘીનો અને બીજો ઈચ્છા શું, અને ચાલતા ચાલતા જયારે ઠેસ આવે તો કયો લોટો જાળવી લ્યો? છોકરો કે ઘીનો. કેમ ભાઈ, કેમ ઘીનો છાસ જાળવી લ્યો? તો કે છાસ તો ઢોળાઈ જાય તો કોઈ પણ ભરી આપે, પણ ઘી કોઈ ન હાલે. એમ દેહ છાસ જેવો છે. આ દેહ જશે તો ગમે ત્યાંથી મળી રહેશે. દેહનો કે તૂટો હતો. જ્ઞાનીઓ કે છે કે મયરો કે ત્રીજા સમયે બીજો દેહ એને મળી જાય, પણ આત્મા, આત્મા ખોવાયો છે. કોઈ શોધી નથી આપતો. જગતમાં મજારમાં લેવા નીકળીએ તો ક્યાંય હાટે આત્મા વેચાતો નથી, કોઈ આપતું નથી. આત્મા પોતાને પોતાની દ્રષ્ટિથી જ મળે છે, અને પોતે જ આત્મા છે એવું એને ભાન થાય છે. જેને હું શોધવા નીકળ્યો છું તે તો હું પોતે જ છું. ઉદાહરણ શાસ્ત્રમાં આપે જુદા જુદા. ચાંપો નામનો એક ખેડૂત બહાર ફરવા ગયો અને દારૂના નશામાં ચડી ગયો, અને એમાં નશામાંથી થોડુંક ભાન ઓછું થયું હશે એટલે ધીરે ધીરે કરતો પોતાના ઘર પાસે જઈને બારણું ખખડાવે છે. પૂછે છે કે ચાંપો ઘરમાં છે? ઘરવાળા જીવે છે બારણામાંથી. આ તો ઈ જાય અને પૂછે છે ખખડાવી કે હું પૂછું છું, જવાબ આપો, ચાંપો ઘરમાં છે? બોલી કીધું કે તો તું કોણ છે? ચાંપો ઘરમાં છે પૂછનારો તું કોણ છો? ત્યાં તો નસો ઉતરી ગયો. ઓહો, હું જ ચાંપો છું. એમ આ જીવ ચારે બાજુ ચાંપો ચાંપાને ગોતે છે, જીવ જીવને શોધે છે. આટલો અભ્યાસ થઈ ગયો છે આપણને. જ્ઞાની કે આ અભ્યાસને તોડવો હોય, બે પદાર્થ એકરૂપ થઈ ગયા છે એને છૂટા પાડવા હોય, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું હોય તો એને દૂધના લક્ષણ શું અને પાણીના શું એ તો જાણવું પડે કે નહીં? લોખંડ અને અગ્નિ ભેગા થઈ ગયા હોય તો લોખંડનો ગુણ શું અને અગ્નિનો ગુણ શું જાણવું તો પડે ને? તો એ જળથી પ્રયોગ કરે અને પેલામાં અગ્નિનો પ્રયોગ કરે. દૂધ પાણી છૂટા પાડવા હોય તો અગ્નિના પ્રયોગથી છૂટા પડે, અને લોખંડ અને અગ્નિ જુદા પાડવા હોય તો પાણીના પ્રયોગથી જુદા પડે. તો ઓલી ઉષ્ણતા ગરમી વહી જાય અને લોખંડ રહી જાય. પેલામાં પાણી વહ્યું જાય વરાળથી અને દૂધ રહી જાય. પણ લક્ષણથી જણાય, લક્ષણથી ભેદ થાય. બે વસ્તુ જ્યારે એકરૂપ થઈ ગઈ હોય, એક મેક થઈ ગઈ હોય ત્યારે લક્ષણ પ્રગટ. લક્ષણે ભાન જ્ઞાની પુરુષ એને સમાધાન આપે છે. ભાઈ, કે કોઈ વસ્તુ તને શોધવાની નથી, આત્મા દ્રષ્ટિમાં નથી આવતો, દેખાતું નથી, રૂપ નથી, બધું ભલે રહ્યું, એની એની અમે દલીલ કઈ નથી કરતા. અમે એમ જ કહે છે કે લક્ષણથી જો બે વસ્તુ પડી છે કે નહીં પોતપોતાના ઠેકાણે, એટલે જળ ચેતનના કાવ્યની અંદર છેલ્લે જ કહ્યું ને કે બંને દ્રવ્ય જ્ઞાનીના વચન વડે. આવું ભ્રાંતિ, અનાદિનો જે ભ્રાંતિ હતી એ દૂર થઈ ગઈ. ભાષે જળ ચૈતન્યનો સ્વભાવ પ્રગટ, સ્વભાવ ભિન્ન, એના પ્રગટ લક્ષણ છે, તરત જ ભિન્ન ભાસવા માંડ્યા. બંને દ્રવ્ય નિજ નિજ રૂપે પોતપોતાને ઠેકાણે છે. આત્મા પણ છે, શરીર પણ છે, દેહને આત્માનો સંયોગ એ જ જીવન. દેહને આત્માનો સંયોગ એ જ જીવન. અને ફરીથી ભાઈ, આ શરીર છે એ તો આત્માને રહેવાનું એક સાધન છે. કેમ કે અરૂપી અમૂર્ત એ રહે ક્યાં, એને આધાર શું? આધાર અને આધેય એના જેવો સંબંધ દેહ અને આત્માને છે. ઉદાહરણ આપ્યું જ્ઞાન અને તલવાર. તો મ્યાન લાગે તલવાર જેવી જ, કારણ કે મ્યાનની રચના કેવી કરવી પડે, તલવાર રાખવી છે તો જેવી તલવાર જેવું તલવારનું માપ એવી મ્યાનની રચના થાય. તો એવી રીતે આ મ્યાન અસી ને મ્યાન એ બે જેમ જુદા છે, તલવાર મ્યાનમાં રહેતી હોવા છતાં તલવાર એ તલવાર છે અને મ્યાન એ મ્યાન છે, એ ખોખું છે. તલવારના પ્રમાણમાં એ ખોખું જોશે, મ્યાન લાવીશું તો નહીં ચાલે. તલવાર નાની હશે, તલવાર લાંબી હશે, તલવાર ત્રાસી હશે, એના પ્રમાણે મ્યાન જોઈએ. તો અહીંયા કહે છે કે બંને આ એક મેં છે, જુદા છે પણ સાથે રહે છે, રહેવાથી બંને એક થઈ જતા નથી. ઉદાહરણ આપ્યા છે કેરીનું અને કાચલી, આ બંનેની અંદર એ છે, રસ રસની જગ્યાએ છે, છોતરા છોતરાની જગ્યાએ છે, કોપરું કોપરાની જગ્યાએ છે, અને ઉપરનું નાળિયેર કાચલી કાચલીની જગ્યાએ છે. કાચલી ને કોપરું સાથે રહેવા છતાં એકરૂપ થતા નથી, છોતરા ને રસ સાથે રહેવા છતાં એકરૂપ થતા નથી. જ્યારે એનો કાળ પાકે છે ત્યારે છોતરું છોતરાની જગ્યાએ, રસ રસની જગ્યાએ, કાચલી કાચલીની જગ્યાએ અને કોપરું કોપરાની જગ્યાએ, એમ આ બંને પદાર્થો ભિન્ન છે. એને આધાર આધેયનો અથવા રહેવાનો એવો એક સંબંધ છે, દેહ સંબંધ માત્ર છે, એથી વધારે દેહનું કોઈ મહત્વ. તો દેહ સંબંધ આપનાર જડ છે અને એ તો માત્ર ચૈતન્યને ધારણ કરનાર છે, એ વાત કરીને અહીંયા મૂકે છે. હવે ફરીથી વાત આપણને મૂકે છે, આગળ ને આગળ વિચાર કરે છે, આગળ વાંચીએ આપણે.
વાતને ખ્યાલમાં લેજો, મહર્ષિ વ્યાસ કહે છે કે હું શરીર છું એવું અભિમાન તેને કહેવાય છે. દેહાધિમાન માણસ બજારમાં ચાલતો હોય ત્યારે લાક્ષણિક ભક્તિ જુદી જુદી ચાલતી ચાલે છે. કોઈ માને કે હું બધાથી રૂપાળો છું, ચાલતા ચાલતા કપડાં જોતો હોય, કોલર ઠીક કરતો હોય, વાળ સરખા કરે, ચશ્મા આઘા પાછા કરે. અરે ભલા માણસ, તું ચાલને બધું બરાબર છે પણ તેને અભિમાન છે. હવે મિનિસ્ટર ચાલે ત્યારે જુદી રીતે ચાલે, ફોજદાર જુદી રીતે, અને બીએસપી પણ જુદી રીતે ચાલે. દરેકની ચાલ અને નસો જુદા જુદા. કોઈને થાય કે હું પૈસાવાળો, હું રૂપાળો, હું બહેનો સારામાં સારા કિંમતી ઘરેણા પહેરી, બજારમાં જાય તો તેનો ઠસો ઓર વધી જાય અને તેને વધારે મજા ત્યારે આવે કે બધા ટીકી ટીકીને જોવે અને પૂછે કે આ ક્યાંથી લાવ્યા, તમને સુંદર લાગે છે. ઓ, આ બધું દેહના અભિમાનને કારણે થાય છે. દેહનું અભિમાન ગાળવાનું કામ કોણ કરે? દેહનું અભિમાન ગાળવાનું કામ ભક્તિ કરે, જ્ઞાન કરે, તપ કરે, ગમે તે સાધનાથી દેહ અભિમાન ગળવું જોઈએ. તો સવાલ એ થાય કે દેહાભિમાન ક્યારે ગળે? વ્યાસજીએ કહ્યું કે પરમાત્માને જો જાણો તો દેહાભિમાન ગળે, પછી શું થાય? તેનું મન જ્યાં જ્યાં જાય, એટલે મન જ્યાં જાય જાય ત્યાં ત્યાં સમાધિ છે. શું વાત છે? આ દેહાભિમાન ગળી જાય અને પરમાત્માને જાણ્યા પછી તેનું મન કોઈ પણ ઠેકાણે જાય નહીં, જેમ ભ્રમણ ગુલાબના ફૂલને મૂકીને ક્યાંય ન જાય તેમ આનું મન બીજે ક્યાંય ન જાય. આવું એક સામર્થ્ય છે, કારણ કે મિથ્યાત્વનો નશો ઉતરી ગયો.
મિથ્યાત્વનો નશો અથવા મિથ્યાત્વરૂપી ઝેર ઉતરશે ત્યારે આવો અનુભવ તમને પણ થશે. માટે કહ્યું કે દેહ અને આત્મા જુદા છે, માટે બંને જુદા પડી શકે છે. તેલ અને તલ જુદા છે, માટે ઘાણીમાં નાખી તેનું તેલ જુદું પાડી શકાય છે. પ્રોસેસ કરવાથી દૂધમાંથી ઘી નીકળી શકે છે, તેમ પ્રોસેસો કરવાથી દેહ અને આત્મા જુદા પાડી શકાય છે. અંબાલાલભાઈએ ટીકામાં લખ્યું છે કે દેહાધ્યાસથી એટલે અનાદિકાળના અજ્ઞાનને કારણે દેહનો જ પરિચય છે. બહુ સરળ વાત છે. જેની સાથે પરિચય હોય તેની સાથે સંબંધ થાય, જેની સાથે સંબંધ થાય તેની સાથે પ્રેમ થાય, મમત્વ થાય, જેની સાથે સંબંધ થાય તેના ઉપર સ્નેહ પણ હોય કે આ અમારા મિત્ર છે, આ અમારા પાડોશી છે, કારણ કે તેની સાથે પરિચયમાં છો. દેહની સાથે પરિચય છે તેથી દેહની સાથે લાગણી અને આસક્તિનો તાતણો બંધાણો છે, તેથી આત્મા દેહ છે એવો તને ભાસ થયો. એવું તું જો તું એવું સમજ્યો પણ આત્મા અને દેહ જુદા છે, કારણ કે બંનેના લક્ષણો જુદા છે ને પ્રગટ અનુભવમાં આવે છે.
આત્મા શાશ્વત છે, એક છે, જ્ઞાન દર્શનથી સહિત છે. બાકીના સ્તરો બાહ્ય ભાવો છે અને સંજોગોના નિમિત્તવાળા છે. આ લક્ષણથી બને જુદા પડે. ફરીથી અંબાલાલભાઈની ટીકામાં એમ કહ્યું કે અનાદિકાળથી અજ્ઞાનના લીધે દેહના પરિચયથી દેહ જ આત્મા ભાસે છે. આ બુદ્ધિ, આ બુદ્ધિનું કે ગેરસમજનું કામ છે. એમને પણ ઓલો દર્શનનો તે મિત્રત્વ મોનો નશો, એના કારણે આપણને દેહ જ આત્મા ભાસ્યો છે, પરંતુ એ બંને જુદા છે. પૂજ્યપાદ સ્વામીએ સમાધિ શતકમાં એક અદ્ભુત ગાથા આપી છે. એમાં પૂજ્યપાદ સ્વામીજી કહે છે કે ઇન્દ્રિયો પ્રાપ્ત થયા પછી ઇન્દ્રિયો નિરંતર વિષયો તરફ દોડતી રહે છે અને એ વિષયો તરફ દોડવાના કારણે એ નિમિત્તે એ સંકલ્પ અને વિકલ્પ કરે છે અને સંકલ્પ વિકલ્પના કારણે એનું ચિત્ત દોડાઈ ગયેલું હોય છે અને તેના કારણે તેનામાં સ્વસન પ્રમાદ આવે છે અને એ આવવાના કારણે પોતે શરીરની સાથે સાદાત્ય બુદ્ધિ અનુભવે છે. તો શેનાથી આ ભીન પડે, શું ઉપાય છે આનો? વિચારપૂર્વક ભેદ પાડવાથી શરીર પણ જુદું છે અને આત્મા પણ જુદો છે એમ સમજાશે. આત્માને પકડવો હોય તો લક્ષણથી પકડાય, અને જો લક્ષણ ન જાણતા હોય તો તે પકડાય નહીં, ઓળખાણ ન થઈ શકે. માટે વિભાવો, ઈચ્છાઓ, સંકલ્પો, વિકલ્પો, વિકલ્પો આ બધાથી જુદો પાડતા જાઓ. શરીરથી જુદો, ઇન્દ્રિયથી જુદો, શ્વાસોશ્વાસથી જુદો, મનથી જુદો, ઈચ્છાઓ અને સંકલ્પોથી જુદો, તૃષ્ણાથી જુદો, વિભાવભાવોથી જુદો, અને આ જુદી પાડવાની પ્રક્રિયા છે. આ ભેદ જ્ઞાનની પ્રક્રિયાના નામે ઓળખાય છે અને ત્યાં એક સાધન છે, પ્રજ્ઞારૂપી છીણી.
નિશ્ચય સ્વલક્ષણ અવલંબી પ્રજ્ઞા છીણી નિહારો તસ છીણી મધ્યપાતી દુવિધા કરે જડે તન ફારો તેતન એશા જ્ઞાન વિચારો. આત્માના લક્ષણની વાત આગળ વધશે. શુદ્ધ બુદ્ધ ચૈતન્યગન ચિદાનંદ સુખદા બીજી કહીએ કેટલું કર વિચારતો પાવ. બહુ ઠાઠથી કૃપાળુ દેવ બોલે છે, બહુ ખુમારી અને મસ્તથી કહે છે, તું જો આ આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, સુખ અને આનંદનું ધામ છે અને આનંદનું કેન્દ્ર છે. આ આત્માના લક્ષણો છે. આનંદ કોઈ બગીચા કે વાડીલાલના આઈસ્ક્રીમમાં નથી. આનંદ હીરા માણેક ઘરેણામાં નથી. આનંદનું ધામ આત્મા છે. એમ કેટલા વખાણ કરીએ, કેટલું વર્ણન કરીએ, હવે તારા પર છોડી દઈએ છીએ. કર વિચાર તો પામ, વિચાર કર તો તને પ્રાપ્ત થાય. આ કાર્ય કરવા નિશ્ચય સ્વલક્ષણ અવલંબી પ્રજ્ઞા છેણી નિહારો. સમયસારમાં કુંદુચાર્યએ જે કહ્યું કે પ્રજ્ઞારૂપી છીણીથી ભેદ જ્ઞાન કરવાથી દેહને આત્મો જુદો દેખાશે. જેમ ઝાડમાં નાનકડી ગાંઠ હોય છે તે બહુ મજબૂત હોય છે, તે કુહાડીથી ન કાપી શકાય અને કરવતથી પણ ન કાપી શકાય. તે કાપવા ધારદાર છીણી જોઈએ અને એ સામે 20 વર્ષનો તંદુરસ્ત જુવાન જોઈએ અને બરાબર ઘા ઉપર ઘા કરતો જાય ત્યારે લાકડાની ગાંઠ છેદાય છે. તો આ દેહાધ્યાસની ગાંઠ છેદવા કંઈ નહીં કરવું પડે, એનો માટે પ્રચંડ પુરુષાર્થ કરવો પડે. દેહ અને આત્માના લક્ષણો ઓળખી ભેદ જ્ઞાન દ્વારા જુદા કરવા પડે. પરમ કૃપાળી દેવ કહે
ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે જેમ અસીને જ્ઞાન. તલવાર અને જ્ઞાન જેમ જુદા છે તેમ દેહ અને આત્મા બંને જુદા છે. તર્કનો ઉપયોગ કર્યો નથી, શાસ્ત્રનો ઉપયોગ કર્યો નથી, પણ મૂળ કારણ છે તેને જ પકડ્યું છે. તને દેહાધ્યાસ છે તેથી તું કહે છે કે દેહ તે જ આત્મા છે, અથવા ઇન્દ્રિયો તે જ આત્મા છે, અથવા પ્રાણ જ આત્મા છે. પરંતુ આ તું નથી બોલતો, આ દર્શન મો બોલે છે, નશો બોલે છે. હજારો લાખો શાસ્ત્રો ગમે શાસ્ત્રો વાંચશો, ગમે તેટલા વિદ્વાનો પાસે જશો અને પૂછશો કે આત્મા છે કે નહીં, અને તેઓ સાબિત કરવા જશે તો પણ ગળે નહીં ઉતરે. પણ જેવો દર્શન મો જશે એટલે ગળે ઉતરી જશે, અને તે વખતે તમે કહેશો કે હા, આત્મા દેહથી જુદો છે. એ દર્શન મો દૂર કરવાની જે સાધના છે તેને જ્ઞાનીઓ સમ્યક દર્શનની સાધના કહે છે. સમ્યક દર્શનની સાધના એ અત્યંત મહત્વની સાધના છે, કેમ કે સમ્યક દર્શન થયા પછી તમામ સાધના વેલિડ ગણાય. જ્ઞાની તેને માન્ય રાખે છે. સમ્યક દર્શન પહેલા સમ્યક દર્શનની પૂર્વ તૈયારી કરવી પડે. સમ્યક દર્શનની પૂર્વ તૈયારી એટલે યોગની ચાર દ્રષ્ટિઓનો પુરુષાર્થ, મિત્રા, તારા, બલા, દીપડા વગેરે. ચારે ચાર દ્રષ્ટિઓમાં જે વિકાસ થાય છે તે સમ્યક દર્શનની પ્રાપ્તિ પહેલાની ભૂમિકા છે. શાસ્ત્રીય પરિભાષામાં ચર્માવ્રત કાળમાં પ્રવેશ થયા પછી અપૂર્ણ બંધક અવસ્થા અને યોગની ચાર દ્રષ્ટિનો પુરુષાર્થ કર્યા પછી સમ્યક દર્શન થાય છે, અને સમ્યક દર્શન પછી જે કંઈ થાય તે વિતરાગતાની સાધના છે, તે પરિપૂર્ણ સાધના છે. આ તમામ સિદ્ધાંતો અને સૂત્રો ધ્યાનથી વિચારજો. આપણે જે સંવાદ કર્યો તે સંવાદનું માધ્યમ આત્મસિદ્ધિ શાસ્ત્ર. આ પાયાની વાત અમને બહુ મજાની ગોળ જેવી ગળી લાગે છે, ગોળ કરતાં પણ વધારે ગળી લાગે છે. આત્માને જાણો અને ભેદ જ્ઞાન થાય તો જીવન કેવું થાય, ગળ્યું અને મધુર બની જાય. આવી એક સંવાદની શૈલી આ ગાથામાં થઈ. હવે જોગ થશે ત્યારે જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, તે ગાથાથી વિચારણા થશે. તે માટે પૂર્વ તૈયારી કરી રાખજો, એટલે ખેડવું ન પડે, સીધું જ વાવેતર થાય. વાવો ને ઉગી જાય અને મહેનત કરવી ન પડે, આવી અવસ્થા જીવનમાં પ્રાપ્ત કરજો.
ગાથા અહીંયા એની વિવરણ પૂરું થાય છે. મુનિશ્રી જુદી જુદી યુક્તિ આપે છે. સૌ પ્રથમ વાત તો એ જ કરવી છે, શિષ્યને આત્મપદ છે કે નહીં એની ખાતરી નથી, એટલે પહેલા પદની સ્થાપના કરવી છે. આખી વાત ચાલે છે પ્રથમ પદની માંડણી, આત્મા છે. અને છે એ વાત દલીલથી નથી કરવી, તર્કથી નથી કરવી, એને એને વિચારમાં મૂકવો છે, એની ચૈતસિક ભૂમિકામાં લાવવો છે કે તું જો અમારી સાથે ચર્ચા કરીશ, તર્કથી કરીશ, બુદ્ધિથી કરીશ, નિવેડો નહીં આવે. ગમે તેટલા જ્ઞાની પાસે જઈશ તારી એ જ અવસ્થા રહેશે, ગમે તેટલા શાસ્ત્રો વાંચીશ તારી ભૂમિકા જ રહેવાની. પણ જ્યારે તું ચૈતસિક ભૂમિકામાં આવીશ, મન અને બુદ્ધિથી પર જ્યારે વિચાર કરતા શીખીશ, એ સ્તર આવશે વિચારનો, ચોક્કસ તને આ અનુભૂતિનું પ્રમાણ પ્રાપ્ત થશે. સાહેબ, પણ એનો કોઈ ઉપાય ખરો, અમારે ચૈતસિક ભૂમિકામાં જવું કે નહીં? આ દેહાભિમાનનો નશો તોડવો કેવી રીતે? અમે શરીરનો મહિમા ગાતા આવ્યા છીએ, આજના નહીં, યુગો યુગોથી ગાતા આવ્યા છીએ, અને એ તો અમારો અભ્યાસ થઈ ગયો છે. અમારે એને માટે પ્રયાસ કરવો પડતો નથી, સહજ રીતે અમે દેહ તરફ ઝૂકીએ છીએ. અહીંયા ભાગવતનો શ્લોક આપે છે, અને એક સરસ મજાની વાત કરે છે, દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્માની, અને પરમાત્માની ભક્તિમાં જો જોડાઈશ તો દેહાભિમાન ગલિત થતું જશે. પ્રભુની ભક્તિ, યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધયો, પછી તો જ્યાં જ્યાં તારું મન જશે ત્યાં ત્યાં તને સમાધાન મળશે, શંકા નહીં મળે, સંદેહ નહીં મળે. સરળ ઉપાય એક જ છે કે ચિત્તને પ્રભુમાં લાવો. આનંદગંજી એક પદની રચના કરી છે કે તું પ્રભુ ચરણે ચિત્ત લાવ, મનવા પ્રભુ ચરણે ચિત્ત લાવ. ઉદાહરણો બધા આપ્યા છે, ગાયો વનમાં જાય ફરતી હોય છતાં એનું ચિત્ત વાછરડામાં હોય, એવી રીતે કોઈ પણ પનિયારીઓ પાણી ભરતી હોય, વાતો કરતી હોય, તાલ તપાટા દેતી હોય તો પણ એનું ચિત્ત એની ગાગરમાં હોય. એમ કામીનું ચિત્ત કામમાં હોય, જુગારીનું ચિત્ત જુગારમાં હોય. ચિત્તની એક ભૂમિકા છે, આ ચિત્તની ભૂમિકામાં તું જા અને પ્રભુના ચરણની અંદર જા. જ્યારે પ્રભુની ભક્તિ જ્યારે થાય ત્યારે પ્રભુનો મહિમા, પ્રભુનું મહાત્મ્ય, પ્રભુના તરફની ગુણ દ્રષ્ટિ, ગુણાનું રાગ આવે, એનું શક્તિનો, એના સામર્થ્યનો મહિમા આવે. મહિમા આવે એટલે પોતાનું અભિમાન જતું જાય. જીવને અભિમાન રાખીને પ્રભુની ભક્તિ થઈ ન શકે કોઈ દિવસ. જ્યારે ભક્તિ કરવી હોય ત્યારે એ જ કહેવું, પરમાત્મા તું મહાન છો, તારા કરતા હું મહાન છું, તો ભક્તિ ન થાય. મનમાં જો આવો ડંક હોય, આવું જરાક પણ છે કે ભગવાન શું કહે હું કરી લો બધું, તો એ કોઈ દી પ્રભુની ભક્તિ કરી ન શકે. ભક્તિ થાય તો દેહાભિમાન ઓછું થયા વિના રહે નહીં. આ કામ ભક્તિ કરે છે, તો આ મિથ્યાત્વ રૂપી નશો ભક્તિ એ ઉઠાવે છે, અને પછી આ બંનેના લક્ષણથી આત્માને જુદા પડે છે. લક્ષણ જો ન જાણે તો પણ બે ચીજ જુદી ન પડે. જ્યારે બે ચીજ જુદી પાડવી છે ત્યારે લક્ષણ તો પકડાવા જ જોઈએ, એ વિના ન પડે. એટલે આપણે ત્યાં હીરાનું કામ કરવા જતા હોય ને, એને પેલા એસોર્ટિંગનો કોર્સ કરવો પડે. એસોર્ટિંગ એટલે છૂટા પાડવાની પ્રક્રિયા. સાચા મોતી, ફટકિયા મોતી, ખોટા મોતી, એવી રીતે હીરા સાચા, સિન્થેટિક, મણીના કટકા, કાચના કટકા, આ બધામાં એસોર્ટિંગ કરવું પડે, એક દ્રષ્ટિ કેળવવી પડે. ચોકસીનો વેપારી કરવું હોય, ધન કાં ધંધો કરવો હોય તો ધાતુની અંદર જુદા પાડવાની પ્રક્રિયાને જાણવી પડે કે આ સોધાનો સોનાનો મારે વેપાર છે, પણ આમાં પિત્તળ કેટલું છે, ત્રાંબાનું મેળવણ કેટલું છે, જસત કેટલું છે, ચાંદી કેટલી મેળવેલી છે, આ બધાનું શું કરવાનું. તો કે પોતાની પાસે જુદા જુદા પ્રકારનું છે, કસ, છેદ અને તાપ, આ બધી જુદી જુદી પ્રક્રિયાઓ છે. પણ કરવાનું શું છે, તો કે લક્ષણથી એ ધાતુને જુદી પાડે, લક્ષણથી એ હીરાને બીજા રત્નોને જુદા પાડે, લક્ષણથી એ કાચને મણીને જુદા પાડે. એનું એને એ પ્રકારનો અભ્યાસ કરવો પડે છે. તો કે લક્ષણ વિના ન થાય, એ લક્ષણ એને જાણ્યા કે આત્મા એ શુદ્ધ ચૈતન્ય છે. તો કે વિભાવ એ મારું લક્ષણ નથી, ઈચ્છાઓ એ મારું લક્ષણ નથી, સંકલ્પ વિકલ્પ એ મારું લક્ષણ નથી, આ બધું જુદા પાડતા જાય. અને એ આત્મા શરીરથી જુદો, ઇન્દ્રિયથી જુદો, શ્વાસોશ્વાસથી જુદો, મનથી જુદો, સંકલ્પ વિકલ્પથી જુદો, બધા વિભાવોથી જુદો, વિકારોથી જુદો. તો રાગ તે મારો સ્વભાવ નહીં, જ્ઞાન એ મારો સ્વભાવ, જ્ઞાન એ મારો સ્વભાવ, પણ રાગ એ મારો વિકાર. જ્ઞાનની સાથે મને જો રાગ અથવા દ્વેષની ભાવ આવ્યો તો મેં જ્ઞાન સાચું અને ઓલો વિકાર આવ્યો એ ખોટો. આટલી સૂક્ષ્મતા તરત જ પકડાય. તું વસ્તુનો જ્ઞાતા છું, તો હું જ્ઞાતા જ છું, પછી એથી વિશેષ મને એના ઉપર પ્રીતિ થઈ તો તું રાગ આવ્યો. તું જ્ઞાતા મટીને જરાક આગળ વહી દો, એ વિભાવ છે, એ વિકાર છે, વિકાર છે, દ્રષ્ટિનો વિકાર છે. અહીંયા બે તત્વ એ કામ કર્યું. તો એ રીતે જુદું જુદું જ્યારે પોતે સંસારના કામ કરે, કર્મોદય પ્રમાણે, ઉદિત કર્મ પ્રમાણે જ્ઞાની સંસારના કામ કરે, છતાં એમાં સાક્ષીપણે કરે, થાય છે હું કરું છું, છતાં હું કરતો નથી. વિચારે ઉદય પ્રયોગ, એ ખાવાનું કામ કરે તો પણ પોતે ખાવામાં એનું કરતા પણ ન હોય, એ ભોગ ભોગવે તો ભોગવવામાં એનું કરતા પણ ન હોય, સંસારની બધી ક્રિયા કરતા કરતા એનામાં કરતા પણ ન હોય અને કામ થતું હોય સાક્ષી પણ હોય. સાક્ષીપણું એ હું છું અને કરતાપણું એ મારો વિકાર છે. આવા મુખ્ય ભેદ જ્ઞાનના આ ચાવીઓ છે, બધી કૂંચીઓ છે. એ વિચારે એટલે એને સરસ શબ્દ મૂક્યો છે, આ પ્રજ્ઞા છે, જીવની આ પ્રજ્ઞા છે. પ્રજ્ઞા એટલે સંજ્ઞાથી પર વિચારોની તીક્ષ્ણતા, ઉપયોગ જોડાય જ્યારે ત્યારે એ પ્રજ્ઞાનું સ્વરૂપ થાય, અને વિકાર જોડાય ત્યારે એ સંજ્ઞા રહી. ખાવાની સંજ્ઞા છે પણ ખાતો હોય અને ખાતામાં સાક્ષી ભાવ હોય એની પ્રજ્ઞા છે. આવી પ્રજ્ઞારૂપી છીણી લ્યો, ઉદાહરણ આપ્યું છે કે ગમે તેવું વૃક્ષ છે એ કુવાડીથી કપાય, કરવતથી કપાય, પણ ગાંઠ હોય તો કરવત પણ કામ ન કરે, કુવાડી પણ કામ ન કરે, એના ધાર તૂટી જાય. ઉપાય એક જ છે કે ત્યાં છીણી લઈને પેલા એ ગાંઠને કાપી નાખવી, જોરદાર ઘા મારવા પડે, જેવો તેવો માણસ ન ચાલે, સશક્ત જોઈએ, પ્રચંડ પુરુષાર્થ કરવો પડે અને એ ગાંઠને છેદી નાખે, પછી પાછું બધું સામાન્ય સાધન હોય તો પણ ચાલે. એમ અહીંયા કહે છે કે નિશ્ચય સ્વ લક્ષણ અવલંબી, નિશ્ચય એટલે આત્માના જે લક્ષણો છે એનો આધાર લઈને, એનો આધાર લઈને પ્રજ્ઞા છૈણી નિહારો, તસ છૈણી મધ્યપાતી દુવિધા. એ જે બે જગ્યાએ ગાંઠ અને વૃક્ષ ભેગું છે ત્યાં જ બરોબર જે સાંધો છે, જ્યાં તડ છે, જ્યાં રેણ છે, જ્યાં જોડાણ છે, ત્યાં બરોબર છીણી મૂકો અને પછી ઘા મારો, નહીં તો લાકડું જ કાપતા જશો, ગાંઠ એમને બેસશે. પ્રજ્ઞા છીણીમાં છીણી છે પણ પ્રજ્ઞા ન હોય તો હાથ કાપી નાખે, સાંધ ન દેખાય. સરસ વાત મૂકે છે જ્ઞાની હોય તો એ રીતે કે છે કે બંને જુદું છે, અને આ બધું તારે જુદું કરવા માટે સાધનાના પછી બે પ્રકાર આવતા. જ્ઞાનીઓ સ્પષ્ટ કે છે કે સમ્યક દર્શન પછીની સાધના એ વિતરાગીની સાધના છે, અને સમ્યક દર્શન પહેલાની સાધના એ સમ્યક દર્શનની સાધના છે. સાચા પુરુષાર્થની, સાચા આત્મિક મુક્તિની સાધના એ સમ્યક દર્શન પછી થાય છે. આત્માનું ઓળખાણ નથી ત્યાં સુધી આત્માની આરાધના થતી નથી, પણ આત્માનું ઓળખાણ કરવા માટે સમકિતની સાધના કરવી પડે, એટલે મોહનો નશો ટાળવો પડે, મિથ્યાત્વનો દોષ ટાળવો પડે, એની સાધના છે એ સમ્યક સન્મુખ કહેવાય. સન્મુખની, સંકિત સન્મુખની સાધના છે, સમ્યકત્વ સન્મુખની સાધના છે. તો સાધનાના બે પ્રકાર છે. એક પહેલી સાધના એ છે કે એને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું, અને પછીની સાધના એ છે કે સમ્યક દર્શનથી ચારિત્ર મોહને ખતમ કરી અને પૂર્ણ વિતરાગતા, પૂર્ણ સિદ્ધપણાની પ્રાપ્તિ કરવી, એ પદ પ્રાપ્ત કરવું, પૂર્ણ પદની પ્રાપ્તિ. પણ પેલા પદનું ભાન તો હોવું જોઈએ, પદની સ્થાપના તો હોવી જોઈએ. પેલું પદ શું છે? આત્મા છે, હવે એનું ઠેકાણું નથી, અને મોક્ષ માર્ગની સાધના કરે છે તો કે નહીં થાય, પરિણામ નહીં આવે. સાધન બાર કચ્છું ઓર રહા ઉન સાધન છે, સાધન તો ઘણા સરસ છે તારી પાસે, પણ તને પેલું પદ હજી સ્થિર થયું નથી, પેલા પદની સાધના થઈ નથી, અને એ છે સમ્યક સન્મુખ રહી એની સાધના કરવાની, આત્મદર્શનની સાધના પહેલા અને પછી આત્મસિદ્ધિની સાધના. જેને આત્મદર્શન થાય, આત્મપ્રતીતિ થાય, એ આત્મસિદ્ધિની સાધનામાં જોડાય. તો બે પ્રકારની સાધના છે. ઘણીવાર નિશ્ચય નહીંના કારણે આવી એક ભ્રમણા આવે કે સંકિત પહેલાનું બધું મિથ્યા છે. મિથ્યા નથી, સંકિત પ્રાપ્ત કરવા માટેનું છે, પણ લક્ષ્ય હોવું જોઈએ, આત્માના લક્ષ્ય કરવું જોઈએ. જો આત્માના લક્ષ્ય ન કરે તો એ ક્રિયા જળ છે. ક્રિયા જળતા ક્યારે આવે? કે ક્રિયા થાય પણ એમાં આત્માનો લક્ષ ન હોય તો એ ક્રિયા જડતા છે, એનાથી કઈ ના થાય. તો બે પ્રકારની સાધના કરી છે, કે સમ્યક દર્શન પછીની સાધના છે એ વિતરાગતાની સાધના છે, પરિપૂર્ણ સાધના છે, અને પહેલાની સાધના છે એ પૂર્વ તૈયારીની સાધના છે. પહેલું પદ જ્યાં સુધી મંડાયું નથી ત્યાં સુધી પુરુષાર્થ વિતરાગતાની સાધનાનો પ્રારંભ થતો નથી. જીવનમાં બે તબક્કા છે, એટલે કૃપાળુદેવે મૂળ માર્ગમાં પણ કહ્યું, કરી વૃત્તિ અખંડ સન્મુખ. પેલા વૃત્તિને આત્મા તરફ રાખો, સન્મુખ રાખો. એકવાર આત્માનું પહેલા પદની માંડણી થઈ જશે, પહેલું પદ અસ્તિત્વ આત્મા છે ઈચ્છે, પછી એની પૂર્ણતાની વાત બધી આવશે, છે પછી વિતરાગતાની સાધના થશે, છે પછી એનો ચરિત્ર મોહ કાઢીને પૂર્ણ વિતરાગ કરવાનો છે. પણ સર્વપ્રથમ તો આત્માનું અસ્તિત્વ, અને આત્માનું અસ્તિત્વ છે એટલે દેહાધ્યાસ મટવો જોઈએ, દેહનું અભિમાન ટળવું જોઈએ, દેહમાં હુંપણાની બુદ્ધિ છે એ મંદ થવી જોઈએ, દેહમાં આસક્તિ છે, દેહમાં મમત્વ છે, દેહ તે જ હું છે આવી આખી તાદાત્મ્ય ભાવ લઈને બેઠો છે, અને એના આધાર ઉપર રાગ દ્વેષ સિવાય કંઈ ટકી શકતું નથી. જેને દેહ તે હું, એના સ્વાર્થમાં કસાય સિવાય બીજી કઈ વાત રહી શકે નહીં. પણ જ્યાં દેહભાવ નબળો પડે છે, જ્યાં દેહભાવ મંદ થાય છે, અને જ્યાં આત્મભાવની એક ઓળખ શરૂ થાય છે, ત્યાં આ સન્મુખની સાધના થતા થતા એનો આ અધ્યાસ અનાદિનો છે એ તૂટે છે, અને એને પહેલા પદની પ્રાપ્તિ થાય. એ જેવું એને પહેલું પદ માન્ય થાય કે તરત જ એને પોતાને આત્મતત્વની પ્રતીતિ થાય છે. એટલે હવે જે આત્મા પ્રાપ્ત થયો છે, અશુદ્ધ છે, વિકારોથી ભરપૂર છે, અનેક પ્રકારના ચારિત્રના દોષ છે, પર્યાયની અંદર એકદમ આ પ્રકાર કહીએ કે અશુદ્ધ છે, બધો છે છતાં છે ને, અશુદ્ધ છે તો પણ છે કયો, આત્મા છે. બસ હવે એની સાધના સમ્યક સાધના શરૂ થાય, એટલે પછી ચોથા ગુણસ્થાનકથી ચૌદમા સુધી એક એક પ્રકૃતિઓનો ક્ષય થતો છે, એક એક અવસ્થા એની પ્રાપ્ત થઈ છે, અને એ પછી એની પૂર્ણતાની શુદ્ધતાની સાધના શરૂ થાય. પણ પેલા તો શુદ્ધ કોને કરવો છે, સિદ્ધ કોને પ્રાપ્ત કરવો છે, સુમિત્રાબેન શું કહે છે? એટલે પેલા એને અશુદ્ધ આત્મા પણ આત્માની પ્રતીતિ અહીંયા આવે છે, આખો પર્યાયાર્થિક નહીં અને દ્રવ્યાર્થિક નહીં, કે દ્રવ્યથી એ શુદ્ધ છે પણ પર્યાયથી અશુદ્ધ છે. અનાદિનો દેહાધ્યાસ હોવાને કારણે એનામાં અનેક પ્રકારના વિભાવો છે, વિકારો છે, અનેક પ્રકારના દોષો છે. એને જ્ઞાનીઓએ કહ્યું, હું તો દોષ છું, આવો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય છું, છતાં અનંત સંસારને કારણે અનંત, હવે મારે આ દોષને ઓળખવા અને દોષને ટાળવા, આ શુદ્ધિનો યજ્ઞ આત્મશુદ્ધિનો થશે. પણ બહુ મહત્વની વાત છે, પેલું પદ સ્થાપિત થવું. જે મુમુક્ષુ છે, જે મોક્ષાર્થી છે, જે આત્માર્થી છે, એને પહેલું કામ આત્માની સન્મુખ થઈને એની પૂર્વ ભૂમિકાની સાધના એટલી મજબૂત કરવી છે કે આત્મપદની પેલા અંદરથી સાચી શ્રદ્ધા, અંતઃકરણની શ્રદ્ધા એને ઉત્પન્ન થવી જોઈએ કે આ દેહ સિવાય પણ કોઈ પરમ તત્વ આમાં છે અને તે હું છું. આજ સુધી દેહ તે હું છું, નામ રૂપ હું છું, આકાર રૂપ હું છું, દેહ રૂપ હું છું, આ બધી જાગૃતિ આપણી સહજ છે, કોઈએ શીખવવી પડતી નથી. નાનો બાળક પણ પોતાના દેહાધ્યાસની બાબતમાં બહુ જાગૃત છે, પણ કોઈને આત્મ સ્વરૂપની બાબતમાં એને ખ્યાલ નથી. એ પોતાના આત્મ સ્વરૂપનો એને લક્ષ્ય બંધાઈ જાય જીવનમાં, આ ભૂમિકા આવી જાય. માટે પૂર્વ સાધના પ્રથમ પદ. હવે પ્રથમ પદને સમજાવવા માટે આ મૂળ કારણ સમજાવ્યું, ભાષ્યો દેહાધ્યાસથી આત્માધ્યાસ, એક લક્ષણથી જો, અને આ જ્ઞાન રૂપ છે, આ શરીર તો માત્ર જ્ઞાન છે, આ બે દ્રષ્ટિકોણ રાખી, અને પછી આત્મા છે એની સદગુરુ હવે એની ખાતરી આપે છે. વિશેષ અવસર હા ના એ જીવના સંસ્કાર છે, તો જીવ નિત્ય હોય, દેહ તો હતો જ નહીં. જીવની નિત્યતા ક્યાંથી થઈ કે સંસ્કાર ભેગો આવ્યો એમાં? હા, એટલે જીવ નિત્ય છે, દેહ તો હતો નહીં, પૂર્વે સર્પનો દેહ હતો, માટે અત્યારે છે એવું નથી. પૂર્વના સંસ્કાર છે અને સંસ્કાર છે જીવના છે, એટલે જીવની નિત્યતા ત્યાં સાબિત કરી, દેહની નહીં. સંસ્કાર તો બદલાઈ શકે, પણ સંસ્કાર કેની સાથે જોડાયેલા છે? જીવ સાથે. એ નાગ ચંડ કૌશિક થયો એ પૂર્વનો ભવ શું સાધુ? તો ક્રોધ ચાલ્યો આવ્યો, શરીર બદલાતું ગયું, શરીરની પર્યાય પણ બદલાતી ગઈ. તાપસ થયો, સાધુ હતો તાપસ થયો, તાપસમાંથી નાગ. તો આ જે સર્પાદિકની ક્રોધાદી તરતમ્યતા છે એ જીવની નિત્યતા પ્રૂવ કરે છે. એક આમ શરીરની નિત્યતા કયો તો સાધુ હતો, તાપસ હતો, નાગ થયો, જે થાય તે, અને પછી કદાચ લંબાણી હોત તો ઘણું થતું. પણ જીવનું નિત્યતા છે અને સંસ્કાર તૂટી શકે છે, બોધથી સંસ્કાર, સંસ્કાર તૂટ્યો, સંસ્કાર ટળી શકે છે, વિભાવ ટળી શકે છે, વિકાર ટળી શકે છે. કેમ કે એ સ્વભાવ નથી, એ સ્વભાવમાં આવેલું દૂષણ છે, કલંક છે, એને ટાળી શકાય છે.